કે તક ઝડપી લેવા જેવી છે. ક્યાંય પણ એક ભાનું જેને કહીએ, ખરેખર ભાના જ છે. આપણે અટકીએ છીએ. આવા યોગમાં પણ કામ હતું કોઈ એક, ઘણી વાર તો આશ્ચર્ય થાય કેમ મોડું થયું, કે શું થયું, મહેમાન આવ્યા હતા. અરે તને મહેમાન આવ્યા તો સારી વાત છે, કે તમને રસ નથી તો ઘરે રહો, હું હમણાં જઈને આવું. ક્યારેક કદાચ હશે અને વેપારનું કંઈક આવશ્યક કામ હશે તો શું થાય, ન્યાં ન જાય ને. ન્યા તો શું છે, જાવું જોઈએ. ન્યા તો જાવું જોઈએ, કારણ કે ન જઈએ તો શું થાય, નુકસાન. અરે તને સંયોગોની ફેરફારનું નુકસાન લાભ થાય છે. તને ઉદયાધીન અનંતકાળ શેમાં ગયો છે, આપણે વિચારવા જેવું છે. શેમાં ગયો છે ઉદયાધીન અનંતકાળ ગાયડો છે. હવે ઉદયાધીન રહેવું છે કે સ્વરૂપ સ્વાધીન થવું છે. અનંતકાળમાં એક એક ઉદય, અહીંયા પ્રતિકૂળતામાં પણ એવી રીતે અનુકૂળતામાં અટવાઈ ગયા છે. પ્રતિકૂળતા વખતે તો અટવાઈ ગયા હતા, અનુકૂળતામાં પણ અટવાઈ ગયા છે. અરે ઉદયાધીન શ્રીમદજી તો શું કહે, ફરી ફરીને ઉદયાધીન વૃત્તિ ચલિત થાય છે. સ્વરૂપથી ચ્યુત થયેલી છે. ન થવા અચલ ગંભીર ઉપયોગ, કંઈક આત્મા તરફની હવે વિચારણા કર. સંયોગની અધિકતા એનો અર્થ છે કે હું મારા સ્વરૂપની અધુરાશ માનું છું, અને જે સ્વરૂપની અધુરાશ માને એને પરણતીમાં વિપરીતતા થવાની. સંયોગની અધિકતા, સ્વભાવની ઓછપતા, તો પરણતીમાં વિપરીતતા. અનાદિકાળથી આવું આપણે કરતા આવ્યા છીએ. અધિક સંયોગો મેં લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું. એક હું તો કહું, એક પ્રશ્નનો એક જવાબ કોઈ દી આવડ્યો છે આપણને, કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું છે. પ્રતિકૂળતામાં મેળવવાની આકુળતા હતી, મેળા છે તો ભોગવવાની આકુળતામાં તો શું ફરક પાડ્યો, મેળવવાની આકુળતા કે ભોગવવાની આકુળતા, ફરક શું પાડ્યો છે. આપણને કદાચ ઊંઘ ન ઉઠતી હોય, પ્રમાદ ન થતો હોય તો ચેતવણીની જેમ આપણને કહે છે, યાદ રાખજે, વધવાપણું સંસારનું નર દેહને હારી. અરે જે મનુષ્ય પર્યાયમાં આત્મહિતનું કાર્ય કરીને જાણ, વિભાવ ઉપર વિજય મેળવીને જવાનો છે, એ જ મનુષ્ય ભવમાં તું હારીને જવાનો છે. તો જીવનમાં આ બધા પ્રસંગો આપણને એક સમજી લેવું, એક ઊંડા કુવામાં કે ખાડામાં આપણે પડી ચીકાતા, કાન ગુરુ એક આ દઉમાંથી કાઢ્યા, એમ આવો યોગ આપણને. અરે જીવનમાં જાગ્રત થઈએ, નિંદ્રામાંથી જાગ્રત થઈએ, કોને યાદ કરીએ. નમસ્કાર મંત્ર તો બોલતા હશો આપણે બધા, ઉપકારીને યાદ કરે. એવી જ રીતે જીવનમાં ભાઈની સૂચિ આદિનું કાર્ય કરીને કેમ મને જીનેન્દ્ર દેવના દર્શન ન થાય, એમ કેમ ન ભાવના. પોતાના મુખાકૃતિને અરીસામાં જોવા કરતા મારી સન્મુખતામાં જીનેન્દ્ર દેવ કેમ આવે, એવી કેમ ભાવના ન જાય. જેટલા જાયગા જલ્દી એટલું જલ્દી હિત થવાનું છે, બાકી તો કાળ પ્રમાણે એ ચાલ્યો જવાનો છે. તો આપણે બધાએ એ વાતને અત્યંત આત્મહિતને ખાતર, કોઈને દેખાડવા માટે કે કોઈને, અને એક ફરીને રૂચિનું કાર્ય કેવી રીતે થતું હોય છે, પરાણે થતું હોય, બોજારૂપે થતું હોય કે ઉત્સાહપૂર્વક થાય. પૈસા કમાવાનો એક અવસર આવ્યો, કોઈ કંઈક નવી પ્રોપોઝલ છે ને એમાં આપણને આટલો પ્રોફિટ થવાની ગેરંટી છે, એવી વાત આવશે તો શું થશે, એક બોજો લાગશે, પરાણે લાગશે, ખેંચીને કરશું કે ઉલ્લાસભેર કરશું. એમ અહીંયા આત્મહિતના કાર્યમાં એક ઉલ્લસિત વીર્યવંત જીવો માટેનો આ સાધનાનો માર્ગ છે. જેટલી સ્વરૂપની અંતરની ઉલ્લસતા આવે છે, એટલું જ એને ત્વરાથી કાર્ય એ થવાનું છે. એ પ્રસંગ આપણે ચાલુ ઉજવી રહ્યા છે. એનો હવે આપણે અધ્યાય ઉપર આપણે આવી જઈએ. સમ્યક દ્રષ્ટિની વાત આપણને ચાલે છે અને ખરી રીતે આપણું એક ઇમિડિયેટ ટાર્ગેટ શું છે, અંતિમ તો આપણું સાધ્ય શું છે, સિદ્ધ દશા છે. હવે પહેલું સ્થાન શું છે, જેમ ક્યાંક જવું હોય, બહારગામ જવું હોય તો પહેલું ટાર્ગેટ શું હોય, એરપોર્ટ જઈ કે રેલવે સ્ટેશન જઈએ, એમ અહીંયા સૌથી પહેલું કામ શું કરવાનું છે, સમ્યક દર્શન. અને એ સમ્યક દર્શન થશે તો જ સંવર થયો છે અને સંવર પૂર્વકની શું થાય છે, નિજરા થાય. આપણને નિજરા થાય છે, થાય છે ને આપણને, પેલી વાત તો કરી દી, એની કેમ કોઈ કિંમત નથી. આપણને નિજરા થાય છે, નિજરા તો થાય છે કે ને અંતે. અરે તારી નિજરાનું શું કામ છે, જેટલા બાંધે છે ને તેનાથી ઓછું જાય છે. સમ્યક દ્રષ્ટિને એને શું થાય છે, એને વધારે ખરે છે અને થોડું બંધાય છે. આપણને વધારે બંધાય છે અને થોડું ખરે છે. એની કોઈ કિંમત, 5,000 ની લોન પાછી આપીને 50,000 ની લીધી તો લોન પાછી આપી કે ના આપે, અરે ભાઈ એની શું કિંમત, બીજી કહેતે કેટલાની લીધી છે, એમ બાંધે છે શું. તો એ અહીંયા સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ આપણને બતાવે છે. આજે એ જ રીતે ગુરુદેવસિંહ ત્રણ તત્વોની વ્યાખ્યા કરી. ક્યારેક ગુરુદેવસિંહના પ્રવચનમાં એમ ન સમજવું, અમને કાંઈ ન સમજાય. ગુરુદેવ થોડી ક્યારેક છે ને પાઠશાળા જેવું લઈ લે છે. આજે સંવર, નિજરા અને મોક્ષ ત્રણની વ્યાખ્યા કરી હતી. શું કરી હતી, શુદ્ધતાની પ્રગટતા તે સંવર, શુદ્ધતાની વૃદ્ધિ તે નિજરા, અને શુદ્ધતાની પૂર્ણતા એના મોક્ષ. આ એક જેને કહે ને પાઠશાળામાં શીખતા એવી જાતની પણ વ્યાખ્યા આવે છે. તો સમ્યક દ્રષ્ટિના 8 અંગમાંથી 4 અંગની તો વ્યાખ્યા કરી હતી. આજે ક્યાં 2 આવ્યા હતા, ઉપગુહન અને શરૂઆત થઈ ગઈ છે સ્થિતિકરણની, 2 વાત આપણને ચાલે. કાલે વાત કરી હતી 4 કહેવા છે, એક નાસ્તી પરકના હતા. અને ગુરુદેવસિંહ આ બધી ગાથામાં કયો શબ્દ દેખાડતા હતા આપણને, ચેદા. ચેદા એટલે ચેતયતા. ચેતયતાનો અર્થ શું છે, ચેતનાર, ચેતનાર, ચૈતન્ય ગુણ ઉપરથી ચૈત્યતયતા લીધું, જ્ઞાન ગુણથી જ્ઞાયક લેવાય, જ્ઞાતા લેવાય, દર્શન શ્રદ્ધાથી એ શ્રદ્ધક કહેવાય. તો અહીંયા આપણને કે તું ખરેખર કેવો છો, ચેતયતા. અને એ ચેતયતા, ચેદા, ચૈતયતા ઉપરથી અમૃતચંદ્રાચાર્ય કયો લીધો શબ્દ, જ્ઞાયક ભાવમયપણાને લીધે છે ને. મૂળ ગાથામાં કુંદકુંદ આચાર્ય દેવનો કયો શબ્દ છે, ચેદા. જો ફરીથી ગુરુદેવ દેખાડ્યું તો છે, છરીથી આપણે 230 ગાથાથી પણ લઈ લઈ કે એમાં ચેદા ક્યાં શબ્દ છે, 230 ગાથા આગળ પણ છે, 229માં પણ છે, પણ 230માં લઈએ બીજી લાઈનમાં ચેદા સમ્માદિઠ્ઠી શબ્દ છે, મૂળે દ્વવો ચેતયતા. જો ફરીથી, જે ચેતયતા હશે, જાણનાર દેખનાર હશે, એ જ કોણ હશે, સમ્યક દ્રષ્ટિ હશે. અને મૂળે દ્વવો એટલે તમે આવું જાણો. આને આવા જ આત્મા, કોણ કેવો આત્મા, પેલો ચેતયતા. ચેતયતા એ કેવો હશે, સમ્યક દ્રષ્ટિએ, અને એને તમે જાણો. અને એ જ્ઞાતા હોવાથી એને શું શું છે, કે એને શંકા રહેતી નથી, માટે નિશંક છે. એને ક્યારે પણ બાહ્ય વિષયોની કાંક્ષા હોતી નથી. પ્રશ્ન એક થઈ શકે, જ્ઞાનીને કઈ કાંક્ષા ન હોય, ઈચ્છા ન હોય, મારે મુનિ દશા લેવી છે, શ્રેણી માંડવી છે, કેવળ જ્ઞાન લેવું છે, સિદ્ધ દશા લેવી, કાંક હોય કે ન હોય, તો અહીંયા તો ના પાડે, કાંક્ષા નથી. નિકાંક્ષ સમ્યક દ્રષ્ટિ જાણવું. જીવનમાં એક વિચારવું, કાંક્ષા શું છે અને ભાવના શું છે. કાંક્ષા કોની હોય, ઈચ્છા કોની હોય, સંયોગોની કાંક્ષા છે અને આત્મહિતની ભાવના છે. અપૂરો અવસર એવો ક્યારે આવશે, કાંક્ષા જેવું, ઈચ્છા જેવું ના લો, અંતરંગની શું છે, આત્મહિતની ભાવના હોય છે. ભાવના તો આપણને પણ હોવી જોઈએ, સમ્યક દ્રષ્ટિને તો હોય જ છે, કે એ સમ્યક દર્શન થયું તો એનાથી આગળ વૃદ્ધિ કેમ થાય. આપણે એવી છોડીને શેને કરીએ છીએ, સંયોગોની પાંચ ઇન્દ્રિય વિષયોની શું કરીએ છે? કાંક્ષા કરીએ, તૃષ્ણા કરીએ છે, ઈચ્છા કરીએ છે. અહીંયા એવાની વાત નથી, અહીંયા તો હવે પૂર્ણ તત્વ એક ભાવના વિચારવા જોઈએ. પૂર્ણ તત્વ શ્રદ્ધામાં આવ્યો છે, હવે પૂર્ણ તત્વમાં સ્થિરતા કેમ થાય? શું થતું? સમ્યક દર્શન થતા પેલું શું થઈ ગયું છે? પૂર્ણ તત્વનું શું આવી ગયું છે? શ્રદ્ધા. શ્રદ્ધા એટલે વિશ્વાસ, અને વિશ્વાસમાં વેદન પૂર્વક છે તો નિસંગતા છે, અને એ થઈ ગયું છે. પણ હજી સ્થિરતામાં શું છે? અને એટલા માટે આવ્યું સર્વગુણાસ્તે સંકેત આવે છે ને, જે જે ગુણો છે બધાની શું થતી જાય છે ને, ઉપગ્રહણ એટલે વૃદ્ધિ થતી જાય છે. અને ભક્તિની પણ અર્થ લીધો હતો ને, ભક્તિ એટલે શું? અંદરની ભાવના સ્થિરતા. ભક્તિ એટલે ઓલું નથી. અને નિયમ સારમાં તો આખો શું લીધો છે? ભક્તિ અધિકાર. એમાં લખ્યું ભક્તિ એટલે ભજન. સારું, આપણે ભજન કરીએ છીએ, નહીં નથી કરતા, પૂજામાં અથવા બપોરના સાંજના ભજન કરીએ છીએ ને. એક સરસ શબ્દ છે ભજન એટલે શું, લૌકિકતામાં પણ ભજન એટલે શું? એટલે જે પરમાત્મા કે એ લોકોની ભજન કરે એમાં કેવા થઈ જાય? એકાકાર થઈ જાય. અમારું મીરાબાઈને બધા દ્રષ્ટા એવી જ રીતે આત્મામાં એવું એકાકારપણું થાય કે વિકલ્પ જ ઉભો ન થાય, એ પરમ ભક્તિ અધિકાર છે. નિયમ સાર ભજન ભક્તિ એકા વિષયમાં એકાકાર પણ, તો સ્વરૂપમાં એવું એકાકાર. અને ફરી ફરીને એકાકારપણું શેમાં થાય? અનેકના લક્ષ્ય કે એકના લક્ષ્ય? એકાગ્રતા કોના લક્ષ્ય થશે? ભેદના લક્ષ્ય કે અભેદના લક્ષ્ય? અને તેથી ધ્યાનનો વિષય એક, અભેદ અખંડ હશે, સ્થિર હશે, નિત્ય હશે, શાશ્વત હશે. અને એટલા માટે અનંત ગુણો હોવા છતાં પણ અનેકતાનો શું હોય છે? લક્ષ છોડાવાય છે, નિષેધ છે. હું અનેક શુદ્ધ સદા રૂપ એવું નહીં આવે. શું આવે છે? કેમ આવે છે? ફરીથી શું કરવું છે? એકાકાર થવું છે, એકાગ્રતા કરવી છે. તો એક વિષય જોશે કે અનેક વિષય જોશે? સામાન્ય આવો જ નિયમ તો લોજિકલી લાગે છે ને. અને એકાકાર વિષયમાં તો અહીંયા ફરીથી કાંક્ષા ઉપર આપણે લેતા કે સમ્યક દ્રષ્ટિને કાંક્ષા નથી, કારણ કે એ કેવો બની ગયો છે? હવે કેવો છે? ચેતૈતા. ચેતૈતા તંકોત્કીર્ણ જ્ઞાયક ભાવમય પણ આને દેવ. પાછો એ શબ્દ ગુરુદેવ આપ્યો, નાયક ભાવ મય શબ્દ વાપરો, વાળો નહીં. શું ફરક પડે છે? વાળો અને મયમાં શું છે? વાળામાં તો ભિન્નતા દેખાડે છે, અને મયપણામાં એકાકારપણું, તન્મયપણું એમાં એ દેખાડે. તો એ રીતે 230માં પણ છેદા છે, પછી એવી જ રીતે આમાં પણ છે, 231માં પણ છે, ચેતય છે ને, પહેલી લાઈનમાં છે દુર્ગુણછમ ચેદા, પછી એવી રીતે 232માં પણ બીજી લાઈન, પેલા 229 અને 30માં બીજી લાઈનમાં છે. 29 અને 30 જે ગાથાઓ છે એમાં ચેદા શબ્દ બીજી લાઈનમાં, પછી 231 અને 232માં પહેલી લાઈનમાં છે. પણ પહેલો શબ્દ આખો શું લીધો છે? ચેતયતા. આગળ પણ સર્વસિદ્ધાન અધિકારમાં ચેતયતા, બધી ઘણી જગ્યાએ ચેતયતા, જ્ઞાતા કહો કે ચેતયતા કહો, જાણનાર દેખનાર કહો, બસ આ એક શું કહેવાય, એક ભાવ પકડી લેવા જેવો. હર સમયે હું કોણ છું, ઈચ્છા અનુસાર યોગ હો તો પણ જ્ઞાતા છું, ન હો તો પણ હું જ્ઞાતા છું. ફરીથી, ઈચ્છાને અનુરૂપ ભાવમાં સંયોગ હો એનો હું કેવો છું? જ્ઞાતા. અને ઈચ્છાને અનુરૂપ બારમા વિષય ન હો તો શું હું કેવો છું? ફરક શું પડે છે? ફરક તો પડે ને, ઈચ્છા પ્રમાણે હોય તો અનુકૂળતામાં આકૃતા રહિત હોય, અનુકૂળતામાં આકૃતા રહિત હોય, અને પ્રતિકૃતામાં આકૃતા સહિત હોય. એક બહુ જ વિચારવા જેવું, જ્ઞાતા ભાવમાં કાંઈ જ ફરક પડતો નથી. સદભાવ કે અભાવ એને સમાનપણે જાણે એ જ્ઞાતા ભાવ છે. સદભાવમાં રાગ રૂપે પરમી જાય, અભાવમાં દ્વેષ રૂપે પરમી જાય, એ જ્ઞાતા ભાવ. કારણ કે જાણવાનું કામ શું છે? જેમ કોઈને કીધું ને આ તમારે અહીંયા કામ થાય છે ને જાણવું તમારે, તો શું તત્વ ક્યારેક એવું કામ હોય કે સ્વચ્છતા કરવાની હોય તો કચરો લઈ જતો હોય અને એની જગ્યાએ સારી વસ્તુ પાથરતો હશે, તો ઓલો શું કરતો હશે કે તમે કેમ લઈ જાઓ છો? નહીં, એમાં લઈ જવાનું નહીં. ઓલો કે તમે શું કામ કાંઈ લાવો છો? અને ભાઈ તારું કામ શું છે? જોવાનું. થઈ રહ્યું છે એનું શું છે? એની જગ્યા આપણે શું કરીએ છીએ? જ્ઞાતા ભાવને ચૂકી ગયા છે. આ એનાથી જ આ અનંતકાળની સંસાર પરિભ્રમણમાં જેલ મળી છે, આપણને દંડ ભોગવીએ છીએ. જેમ સરકારના નિયમ તોડીએ તો શું થાય છે, એમ તારા સ્વભાવનો નિયમ શું છે? ચૈતન્યતા. ફરીથી, ક્યારે? સદભાવ વખતે કે અભાવ વખતે, સંયોગ વખતે કે વિયોગ વખતે, જ્ઞાતાપણામાં ભાવમાં કાંઈ અરીસાની સામે સોનું હોય ત્યારે સરસ પ્રકાશિત હોય, અને સોનું ખસેડી લે તો અરીસો કેવો છે? ઝાંખો થઈ જાય નહીં? સદભાવ અભાવમાં કાંઈ ફરક ન પડે? અરે એક જળ અરીસો પણ એમાં કાંઈ નથી તો તું ચેતનવંતા અરીસામાં શું કામ ફરક પડે? જળ અરીસો પણ એવો ને એવો રહે છે, કોઈ એમાં ગંદકી હો કે સારી વસ્તુ હો. એક જ્ઞાતા ભાવને જો નિરંતર વિચારશો કમસે કમ અનુભવ પહેલા, તો એના કસાયોની મર્યાદા સહજપણે થયા વગર રહેશે નહીં, અને ભેદનાનો પુરુષાર્થ થશે તો એકત્વ છૂટ્યા વગર રહેશે નહીં. તો એ વાત સુંદર રીતે અહીંયા ચાલી રહી છે. એમાં આજે ફરીથી એ કાંક્ષા રહીત અને અમૂઢ, તો ફરીથી પહેલું નિશંકમાં શ્રદ્ધા છે, બીજામાં નિકાંક્ષમાં રાગરહિત પડવું છે, નિર્વિચિકિત્સામાં દ્વેષ રહિત છે, અને અમૂઢપણામાં અજ્ઞાનતાનો અભાવ. અને હવે જે આગળ આપણે લઈએ છીએ એ ગુરુદેવસિંહ આચાર્યદેવ લીધું ચાર બોલમાં, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવ. આમાં આપણને હંમેશા બહારની કદાચ વાત યાદ હોય, કોઈ સાધર્મીના દોષ હોય એને ઢાંકવા હશે, કોઈ બીજો સાધર્મી માર્ગથી ચ્યુત હોય એને માર્ગમાં સ્થાપવો. આ એક સમયસાર છે. કર્ણાનુય અથવા ચરણાનુયોગની શૈલીમાં ઓલી વાત આવતી હોય, અહીંયા તો અધ્યાત્મમાં કુંદકુંદ આચાર્યદેવ અને અમૃતચંદ્ર આચાર્યદેવ જુદી રીતે વાત. તારી પ્રણતિમાં તું હવે કર. બહારમાં સાધર્મી પ્રત્યેની ભાવના હોય અને પોતાના પ્રણમનનો પુરુષાર્થ હોય. અહીંયા શેની વાત કરે છે? કે તારા પ્રણમનમાં આવું થાય કે તારા દોષોને તારે ઢાંકવા, એટલે શું છે, તું એવી શુદ્ધાત્માની ભક્તિમાં રહે કે તેવી અશુદ્ધતા પ્રગટ થવાનો અવસર જ ન આવે. એટલા માટે અસ્થિ નાસ્તિ કાઢી ઉપભ્રણ લીધું ને બે શબ્દ અમૃતચંદ્રાચાર્ય, શુદ્ધાત્માની ભક્તિ સહિત છે અને દોષોને ઢાંકે છે. ઢાંકે છે એટલે ઓછા ઉત્પન્ન થવાના. જે વાંચીએ આપણે, કારણ કે સમ્યક દ્રષ્ટિ 233 ગાથા. ફરીથી કારણ તો એક જ છે. કયું કારણ લે છે? ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમય પણાને લીધે. લીધે શબ્દ શું છે? કારણ દેખાડે. ફરીથી શું કરવું છે? આપણે કરવું છે શું? કરવું એટલે સમ્યક દર્શન કરવું એટલે શું? કરવું શબ્દ કોને દેખાડે? કાર્ય. કરવું છે એટલે કઈક કાર્યને દેખાડે. તો કઈક કરવું છે તો શું જોશે? છ કારક હોય ને, એમાંથી બીજા ઘણા છે પણ આપણે એક મેઇન કહી કે કોક કારણ જોશે અને કોક કરતા જોશે. કોઈ પણ કાર્ય, ક્રિએશન કાર્ય કરવું છે તો એના માટે બીજા તો છે સંપ્રદાય અને ઉપાદાન, પણ આ ત્રણમાં મુખ્ય વિચાર કે કર્મ એટલે કે કાર્ય, અને કરવું છે તો કરતા જોશે અને કારણ. અહીંયા કોના ઉપર ફોકસ કરે છે? કારણ ઉપર. તું તો કરતા છો જ, અને તારે અહીંયા તો સમ્યક દ્રષ્ટિ છે, તો સમ્યક દ્રષ્ટિ છે એને આવું કાર્ય થાય છે. શેના કારણે? એને ઉપગુણ ગુણ હોય છે, સ્થિતિકરણ ગુણ હોય છે, અથવા નિસંગ નિકાંત. શેના કારણે? તો શું કારણ આપ્યું? એક અને આ બધામાં આ એક જ નામ આવે છે, કાલે બોજ લીધું છે, તંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ પણ જ્ઞાયક, જ્ઞાયક શું લેવું અહીંયા, જ્ઞાયક એટલે શું, જાણવાની ક્રિયા કે જાણવાનો સ્વભાવ, અને એટલે ભાવ લીધો હોવાપણો, કે જ્ઞાયક સ્વભાવ છે, જ્ઞાયક ત્રિકાળી ગુણ સ્વભાવ છે, દ્રવ્ય છે જ્ઞાયક, અને એવો એનો ગુણ, અને એના કારણે જ્ઞાતા પણ હોય, ચેતયતા થઈ ગયો, એ જાણનાર થઈ ગયો, અને એના કારણે શું થાય છે કે સમસ્ત આત્મશક્તિઓની શું કરે છે, વૃદ્ધિ કરે છે. કયો અધિકાર ચાલે છે, અને નિજરા અધિકાર હોવાથી આચાર્યે શું લીધું, વૃદ્ધિ લીધી, સંવર થઈ ગયો એટલે શુદ્ધતા તો પ્રગટ થઈ ગઈ છે. હવે જે શુદ્ધતા થઈ છે, ટકે છે, હવે એની વૃદ્ધિ કરે છે. ઉત્પન્ન થવું, ટકવું, વૃદ્ધિ થવું, તો પૂર્ણતા સુધી પહોંચાશે. તો એ અહીંયા આપણને કહે છે કે આત્મ, સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ, ફરીથી આત્મશક્તિ ત્યાં સુધી કોણ આવ્યું, આત્મા, શક્તિ અને વૃદ્ધિ, શું ફરક પડે, આત્મા દ્રવ્ય, એની શક્તિ ગુણ અને વૃદ્ધિ એટલે પર્યાય. આત્મા દ્રવ્ય છે, એની બધી શક્તિઓ છે, અને એનો અંદરમાં ઉગ્રતા એ પુરુષાર્થ કરતા એની વૃદ્ધિ થાય, એ પણ છે. તો આને પણ આવું શું કામ થયું, સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ થાય, એનું કારણ શું થયું, કે એ જ્ઞાતા છે, જ્ઞાયક ભાવમાં એ સ્થિર રહે છે, જ્ઞાતા ભાવમાં રહે છે. તો પણતીની ફરીથી આખી પહેલેથી આ શબ્દ વાપરીને શું કરે છે, શુદ્ધતાની પ્રગટતા કે શુદ્ધતાનું ટકવું કે શુદ્ધતાની વૃદ્ધિ, બધામાં એક ભાવ કામ કરશે, કોણ, જ્ઞાયક ભાવમય પણ આવે. માર્ગમાં કઈ ફરક નથી પડતો, જેમ આગળ એક ગાથાનો શ્લોક આવે છે ને, 16મી ગાથા છે, અને એની પર સાધ્ય સાધક ભાવ, તારી પાસે કોઈ પણ હોય, એક આત્માને સ્થાગો, તારી પાસે કયો હોય, અપૂર્ણતાનો સાધક ભાવ હો કે સાધ્ય, એક જ આત્મા ગ્રહણ કર, અને એના ઉપર લેશે ને કે ઉપદેશ આપ્યો, તારે શું કરવું, મોક્ષ માર્ગ માટે શું કરવું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારે આવે છે ને 16મી ગાથા શું છે, દર્શન વળી નિત્ય જ્ઞાન અને ચારિત્ર સાધુ, આ ઉપદેશ આપ્યો ગુરુએ કે તારે મોક્ષ માર્ગ, મોક્ષ જવું છે ને તો મોક્ષ માર્ગ, તો મોક્ષ માર્ગ શું છે, સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર. તો સમ્યક દર્શનમાં કઈક જુદી વિધિ હશે, સમ્યક જ્ઞાનનો વિષય પાછો કોક બીજો હશે, ને સમ્યક ચારિત્રમાં વ્રતાદિ હશે. તો કે ના, એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચય, એ ત્રણ માટે તારે ત્રણ વિષય નથી ગોતવાના. ને અમે તો એવું શીખીએ છીએ, સમ્યક દર્શન માટે શું છે, દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા હોવી જોઈએ, નવ તત્વની શ્રદ્ધા હોવી જોઈએ, અને સમ્યક જ્ઞાન માટે શું કરવાનું હોય છે, શાસ્ત્ર અભ્યાસ કરવાનો હોય છે, અને ચારિત્ર માટે શું હોય છે, વ્રતાદિ કરવાનો હોય. એક જ આત્માને ધ્યેય તત્વ ક્યારે પણ ભૂલીશ નહીં, સાધ્ય ભાવ છે, સાધક ભાવ છે કે સાધ્ય ભાવ છે, ધ્યેય તત્વને જો ચૂકશું તો ન તો સાધ્ય સાધક ભાવ રહેશે, ન સાધ્ય ભાવ. તો અહીંયા આપણને કે એક નાયક ભાવપણાને લીધે શું થાય છે, સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ થાય છે. જો બે રીતે અસ્તિનાથી, જેમ આમાં હતું ને સિદ્ધ ભક્તિ યુક્ત કુંતકન આચાર્ય, ઉપગ્રહણમાં સામાન્યપણે શું થાય છે, ઉપગ્રહણ એટલે દોષોને ઢાંકવા, સાધર્મીના કદાચ દોષ થયા હોય તો એને ઢાંકવા, પ્રગટ કરવાથી તો ઉલટાની માર્ગની નિંદા થવાની. કુટુંબમાં પણ હોય છે કે નહીં, કોઈ ભાઈ હોય છે એમાં અજાણપણે કોઈ ભાઈ થયું હોય તો જગતમાં ઢંઢેરો પેટીએ, એમાં તો શું કહેવાય, ખબર છે નહીં, વાત તો થતી, આ વાત આપણે ચાર દિવાલની અંદર રહેવી જોઈએ એમ ખરે ને ભાનમાં, કારણ કે અંતે એમાં કોની નિંદા થવાની છે, કુટુંબની થાય, એમ અહીંયા કોઈ જીવની થતી હોય, આ બહુ જૈન દર્શનની નિશ્ચય સહિતની વ્યવહારની વાત છે. અહીંયા તો, અહીંયા તો નિશ્ચયની વાત છે કે તારે આત્મામાં એવી તું લીનતા કરતો છે. સિદ્ધની ભક્તિ એટલે અહીંયા કોઈ વચન ક્રિયાની વાત નથી, કોઈ વિકલ્પની વાત નથી, તું સિદ્ધ સ્વભાવી આત્મામાં એવી ભક્તિ એટલે એકાગ્રતા કરજે કે તનની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય, અશુદ્ધતાની હાનિ થતી જાય. આ એનું નામ અસ્તિ નાસ્તિ છે, ઉપગ્રહણ છે અને ઉપગુહન છે. તો એ શક્તિઓ વૃદ્ધિ કરતો હોવાથી ઉપગ્રહણ એટલે કે આત્મશક્તિનો વધારનાર અસ્તિ. બહુ સિમ્પલ છે, ત્રાજુ હોય એમ એક બાજુ વજન મૂકતું જાય બીજું શું થતું જાય છે. એમ અહીંયા શુદ્ધાત્માની ભક્તિ વધતી જાય છે, એની એકાગ્રતા સ્થિરતા થતી જાય તો અશુદ્ધતા શું થાય છે, એની એ ઉત્પન્ન જ થતી નથી. આ એનું નામ અસ્તિ નાસ્તિ એ ગુણ અપગુણ કહેવાય. અને તેથી જીવની શક્તિની દુર્બળતાથી થતો બંધ, ફરીથી જીવની શક્તિની શું શબ્દ વાપરો છે, દુર્બળતા એટલે શું, પુરુષાર્થની નબળાઈથી. અને એ પણ પુરુષાર્થ કોનો લેવાનો, ચારિત્ર સંબંધી. શ્રદ્ધાનો તો પુરુષાર્થ થઈ ગયો છે, કારણ કે સમ્યક દ્રષ્ટિ તો પેલો લીધો છે, શ્રદ્ધાનો પુરુષાર્થ થયો છે. હવે જે ચારિત્રના પુરુષાર્થમાં જે કમજોરી, વિપરીતતા નથી, બે વાત જુદી હોય છે, વિપરીતતા જુદી છે, ઓછપ જુદી છે અને પૂર્ણતા જુદી છે. વિપરીતતા છે ત્યાં બહિરાત્માપણું, ઓછપ છે ત્યાં અંતરાત્માપણું, અને પૂર્ણતા છે ત્યાં પરમાત્માપણું. અહીંયા કોની વાત ચાલે છે, વિપરીતતા વાળાની કે પૂર્ણતા વાળાની? અહીંયા અધુરાશ વાળા. અને એ અધુરાશ પણ શ્રદ્ધાના પુરુષાર્થમાં નહીં, કોના, ચારિત્ર સંબંધીના. તો એ જીવની શક્તિની દુર્બળતાથી, જીવના ચારિત્ર સંબંધી પુરુષાર્થની નબળાઈથી. દુર્બળતા એટલે છે કમજોરી છે, અમને હમણાં નબળાઈ લાગે છે, કમજોરી લાગે, દુર્બળતા. આ એના વિપરીતતા ને મંદતા એટલે ઓછપ. એની મંદ પુરુષાર્થ હજી કેવું થાય છે, જેવું શ્રદ્ધાનું કામ થયું હજી એવું ચારિત્રમાં થતો નથી. અને તેનાથી શું થતો હતો, બંધ. ફરીથી બંધ સેનાથી થાય, વિપરીત ભાવથી કે અપૂર્ણ ભાવથી? વિપરીતતાથી તો થાય જ છે, અનંત બંધ થાય છે, પણ પુરુષાર્થની ઓછપ રહી ગઈ. અને એનાથી જેટલો પુરુષાર્થ કર્યો એટલો તો નહીં જ થાય, પણ જેટલી ઓછપ રહી ગયો એનાથી અલ્પબન થાય છે. તો અહીંયા ફરીથી કયો અધિકાર ચાલે છે, નિજરા સાથે શું બંધ લીધું, એક દેશ બંધનો અભાવ. નિજરા છે કે નહીં, સંવર શું કામ કરે છે, આશ્રમને અટકાવે છે. નિજરા શું કરે છે, એક દેશ બંધનો અભાવ કરે છે. અને મોક્ષમાં શું થાય છે, સર્વદેશ બંધનો અભાવ. અને એટલા માટે અહીંયા એને બંધ થતો નથી. બંધ થતો નથી એટલે જે કોઈ જેટલો પુરુષાર્થ કર્યો છે એટલો બંધ થતો નથી, અલ્પ રહે છે એ રહે છે. પણ હવે વધતો પુરુષાર્થ વધતો જાય છે તો એ સંબંધી એટલો એટલો, જેમ આગળ કરતા કર્મ અધિકારમાં આવે છે ને, 74 ગાથામાં શું આવે છે, જે એમાં આશ્રવ સાથેની વાત. અહીંયા તો હવે આશ્રવપૂર્વક નિજરા છે એટલે બંધ સાથે વાત લીધી છે, કે જેમ જેમ વિજ્ઞાન ઘન થતો જાય છે તેમ તેમ આશ્રવોથી નિવૃત્તે. પછી રિવર્સ લીધી, જેમ જેમ આશ્રવોથી નિવૃત્તે છે તેમ તેમ વિજ્ઞાન ઘન થતો હોય. ઈશું જેમ જેમ અને તેમ તેમ એટલે કાળની વાત કરી. પછી જેટલો જેટલો ક્વોન્ટિટી, એમ અહીંયા પણ જેટલો જેટલો એને નિજરા થતી જાય છે તેટલો બંધ એને થતો એ નથી. અને બંધ નથી થતો તો શું થાય છે, કે પરંતુ નિજરા જ છે. ફરીથી શું શબ્દ છે, ફરીથી લઈએ જ્ઞાનીને, ફરીથી સમ્યક દ્રષ્ટિની વાત છે. ચલો મુનિરાજને બંધ નથી ને નહીં, પણ સમ્યક દ્રષ્ટિને બંધ હોય કે નિજરા હોય, બે કે રીતે, બે માંથી એક જ હોય ને, કે જેટલી જેટલી શુદ્ધતાની વૃદ્ધિ થતી જાય છે એટલી નિજરા છે, બંધ નથી. પણ હજી નબળાઈ છે, આવ્યું ને દુર્બળતા મંદતાથી, એનાથી જે રાગ, અને એ રાગ કેવો છે, જ્ઞાનીને બંધ છે તો બંધ રાગ તો હોવો જ જોઈએ ને, બંધ હોય તો શું સાથે હોવું જોઈએ, બંધ છે તો રાગ હોય જ છે ને, રાગ છે તો બંધ. તો જ્ઞાનીને રાગ કેવો છે, અલ્પ એટલે કમજોરી ને એ કેવો છે, કઈક બીજો શબ્દ કઈ, અલ્પ છે થોડો છે, એક બહુ જ વિચારી લેવું, શ્રદ્ધાના ટેકા વગરનો રાગ છે એ અસંખ્ય સમયમાં ટેડા વગર રહેશે નહીં. કેવો રાગ છે એની પાસે? શ્રદ્ધા વગરનો. એને શ્રદ્ધાનો ટેકો નથી. શ્રદ્ધાએ તો કોને ટેકો આપી દીધો છે? સ્વભાવને આપી દીધો. ટેકા વગરનો રાગ એ હવે અલ્પકાળમાં અનંતકાળ નહીં જોવે. અને આપણને શ્રદ્ધાએ રાગને ટેકો આપ્યો છે, સંયોગોને ટેકો આપ્યો છે, તો અનંત બંધ થયા કરે છે. આપણને અનંતાનુબંધી કહે. શ્રદ્ધા બહુ જ મહત્વનો ભાગ હોય છે. જેમ કાર હોય ને એમાં સામાન્યપણે એન્જિન વધારે કામ કહેવાય ને બધું, એમ અહીંયા કોણ મુખ્ય ભાગ? શ્રદ્ધાની વિપરીતતામાં બંધ માર્ગ છે અને શ્રદ્ધાના સમ્યકપણામાં મોક્ષ માર્ગ. બસ એક શ્રદ્ધા ઉપર મોટો એ આધાર છે, એ ઉપરથી આખી અહીંયા આપણને. અને એટલા માટે સમ્યક દ્રષ્ટિ લીધું. અને સમ્યક દ્રષ્ટિની ઓળખાણ શું? કે તંકોત્કીર્ણ એક નાયક ભાવ પણ આને લીધે. તો એ રીતે એની વાતમાં ખુલાસો પણ એના છે. જયચંદજીએ કર્યો છે. આગળ આપણે થોડુંક ફરીથી લઈએ. 234 ગાથા શરૂઆત કરી, ગુરુદેવ ટીકા પૂરી કરી છે, ભાવાર્થ બાકી છે, તો એનો ટીકા ઉપર આપણે લઈ લઈએ. ફરીથી ચેતયિતા શબ્દ તો છે જ એમાં. કારણ કે સમ્યક દ્રષ્ટિ તંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમય પણ આને લીધે. અમૃતચંદ્રાચાર્ય એકના એક શબ્દો રિપીટ કરે છે. આવું બધું આટલું બધું શું સમ્યક દ્રષ્ટિનું મહાત્મા હશે કે આ સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ નહીં. અમને તો સમ્યક દ્રષ્ટિ દેખાય કે આવું હોય. સમ્યક દ્રષ્ટિ છખંડના રાજ વચ્ચે રહે અને એને સમ્યક દ્રષ્ટિ કયો? અમે બધું છોડીને વન જંગલમાં રહીએ, કોરી રોટલી નહીં, રોટલી ન ખાતા હોય તો પણ અમે કેવા? આવો પક્ષપાત શું કા નહીં? પક્ષપાત નથી લાગતો, બાયસ બાયસ નથી લાગતા. અમે બધું કરીએ, બધું કેવું? વિપરીત. અને જ્ઞાની બધું કરે એ સાચું. ચલો જી, તત્વ ચિંતનમાં બેઠા એ જ્ઞાનીની વાત નથી. છ ખંડના રાજ વચ્ચે બેઠા છે, 32 લાખ વિમાન જેની અંડરમાં છે. રામચંદ્રજી વનવાસમાં જઈને પૂછે, સીતાજીને જોઈ, એને તમે કહો 6 મહિના સુધી લક્ષ્મણજીના એને સમ્યક દ્રષ્ટિ કહેવાય? સમ્યક દ્રષ્ટિ કહેવાય એવી ભૂલ તો તું એનાથી અનંત ગણી ભૂલ કરે છે. એના જેવી નહીં, એના કરતા તું અનંત. એ વખતે પણ ભેદ જ્ઞાનની ધારા નિરંતર એક સમયનો પણ આત્રો પાડ્યા વગર ધારા ચાલે. અને તું તત્વ અભ્યાસમાં બેઠો છે ત્યારે પણ એક સમયનો પણ આત્રો છેડ્યા વગર એકત્વ કરે તો. હું રાગ રહીત ચૈતન્ય આત્મા શબ્દ સાંભળતી વખતે પણ એ શબ્દથી મને જ્ઞાન થાય છે એવું એકત્વ ચાલુ છે. બહુ જ એ શ્રદ્ધાની શું વિપરીતતા અને સમ્યકપણું છે. આપણે જો વિચારશું તો આપણને આપણો દોષ ખ્યાલમાં આવશે. ક્યારે પણ જો જ્ઞાનીને જ્ઞાનીપણે વિચારવા છે તો એની ભેદના જોજે. તો એના અસ્થિરતાના રાગને કે સંયોગને ક્યારેય જોઈશ નહીં. આગળ આવી ગયું ને, અમૂઢ દ્રષ્ટિમાં શું ગુરુદેવ? મૂંઝવણ થતી નથી. શું મૂંઝવણ નથી? આવા જ્ઞાનીને આવો, મુનિરાજને આવો ઉપસર્ગ હોય? એના વરે શા માટે તને ચિંતા થાય છે? એ જે ઉપસર્ગ છે એ કોઈ વર્તમાન પરિણામનું ફળ નથી, ભૂતકાળના પરિણામના નિમિત્તે. અને હજી એમાં કઈક એડ કરવું હોય તો જે કોઈ મુનિરાજને પરિસહ ઉપસર્ગ આદિ છે એ વર્તમાન પરિણામના નિમિત્તે છે. તો શેના છે? ભૂતકાળના પરિણામના નિમિત્તે. એટલે પછી તો બધું લિંક છે, પરિણામ બંધાય. એમાં કઈ હજી એડ કરવું છે? કઈક એડ કરવું છે. જે કોઈ ભાઈમાં પ્રતિકૂળતાનો યોગ બન્યો છે અને અસાતાનો ઉદય છે એ રજા લેવા આવ્યા છે. શું છે? તારે તો આવે છે ને, એ તારે હજી નવા આવવા માટેના છે. એને જે આવે છે એને શું છે? કે જે કોઈ ભૂતકાળના જે કોઈ અસાતાના પાપના જે છે બંધન એ હવે શું આવ્યા છે? રજા લેવા આવ્યા છે. ફરીને આવા ઉદય એમને આવવાના. હવે કદાચ તદ્ભવ મોક્ષગામી જે નહીં હોય તો એના એવા આવશે કે જ્યાં જન્મ લેશે ને ત્યાં તો ગુરુદેવજી કહેતા તીર્થંકરો જન્મે ને તો શું થાય, હજી જન્મ ત્યાં શું થાય, બધી વૃદ્ધિ થવા માંડે. અરે બાજુમાં દરિયો હોય ત્યાં ચીપની જગ્યાએ મોતી પાકવા માંડે. અરે એવા અંતરંગ સાધનાના નિમિત્તે એવા પૂર્ણ તીર્થંકર, એમ અહીંયા સમજી લેવું. મુનિરાજને જે કોઈ ઉદય આવ્યા છે એ બધા આવા કેવા છે, ખરવા માટે છે, જવા માટે છે, ફરીને આવવાના માટે. માટે ક્યારે પણ જ્ઞાનીની દશાને જોવી હોય તેની જ્ઞાનમય દશાને જોજે. એ જ્ઞાયક ભાવ પણ એ જ્ઞાની બિરાજમાન છે એમ તું જોજે. તો અહીંયા ફરીથી એ શબ્દો છે, કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત કિરણ એ જ્ઞાયક ભાવમય પણ આ લધે. હવે શું કરે છે, સ્થિતિકરણ. બાહ્ય વિકલ્પને ઉપર લઈએ કે જેમ ગુજરાતીમાં શું કહી દે, મર્યાને પાટું ન મરાય. કોઈ પડેલો હોય તો એને ટેકો આપીને ઉભો કે એમ. પોતે તો પોતાના માર્ગમાં સ્થિત છે જ કદાચ, પણ સાધર્મી જીવો હોય એના પ્રત્યે પણ એને પાછો માર્ગમાં લાવવાનો એ વિકલ્પ હોય છે. તો અહીંયા પોતાનો આત્મા માર્ગ જો આ સમયસાર છે, અધ્યાત્મ શૈલી છે. એટલે કોની વાત લીધી, પોતાના પરિણામોમાં ક્યારેક ચ્યુત થવાનો એવો પ્રસંગ આવે તો ફરીથી ભેદનાનું બળ કરીને એ પાછો પોતાને માર્ગમાં એ સ્થાપે. જો પોતાના આત્મા માર્ગ અને માર્ગ સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્રરૂપ મોક્ષ સાથે ચ્યુત થાય તો તેને માર્ગમાં સ્થિત કરતો હોવાથી. ફરીથી ચ્યુત એટલે કેવો, માર્ગમાંથી ચ્યુત એટલે શું, બે પ્રકારે ચ્યુત પ્રમાણે આવી શકે છે. એક પણતીથી ચ્યુત થાય અને એક ઉપયોગથી. ઉપયોગ ચ્યુત થશે તો વિકલ્પ થશે, અને પણતી સ્વભાવથી ચ્યુત થઈ જશે તો એકત્વનું મિથ્યાત્વ થઈ જશે. તો જ્ઞાનીને શું થતું હોય છે, ઉપયોગ. કારણ કે ઉપયોગનું સ્થિર થવું એ ક્યાં ભાગમાં આવે છે, ચારિત્રના ભાગમાં આવે, અને પણતી સ્વભાવ સાથે એકત્વ રહે એ શ્રદ્ધાના ભાગમાં આવે છે. તો એ રીતે શ્રદ્ધાની ધારામાંથી પણ ક્યાંક ઢીલાશ આવતી હોય તો એ જ્ઞાની ફરીથી ઉગ્ર પુરુષ. જેમ મુનિરાજ હોય છે એ ઉપસર્ગ આદિ સમય તો ઉલટાનું શું કરતા હોય છે, તીવ્ર ઉપયોગની સ્થિરતા દ્વારા કરતા. એમ અહીંયા જ્ઞાની પોતાની પ્રણતિને જ્ઞાયક ભાવની વધારે દ્રઢપણે કરતા હોય છે. તો એ માર્ગમાં સ્થિત કરતો હોવાથી કેવો છે, સ્થિતિકારી છે, સ્થિતિકરણ છે, સ્થિતિ કરનાર છે. પ્રણતિને પોતાની પાછી ફરી ફરીને આપણી તો શું હોય છે, આપણી પ્રણતિ કેવી હોય, આમ ચંચળ એટલે બહિર્મુક્તામાં છે, એમાં કાંઈક થાય તો ઠીક છે, આજે કરી લઈએ, આજે કરી લઈએ. ક્યારે એમ નથી આજે સમ્યક દર્શન કરી લઈએ. કાંઈક પણ બારમાં વિષયોનો નિયમ થયો આજે કરી, અરે આજે કરતા કરતા સંયોગોની લાળમાં ક્યાં કેટલો કાળ ગાળી લીધો છે. એમ કેમ નથી તો કે આજે જ આત્માનું હિત કરી લઈએ. તો અહીંયા જ્ઞાની પોતાની પ્રણતિને એમાં જે સ્થિત રાખે છે, સ્થિતિકારી, તેથી તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ થતો નથી. જે અસ્થિરતાના દોષ જે હતા એ પણ હવે ટાળીને ઉગ્ર પુરુષાર્થ કરે. ફરીથી પરિણામ એને થતાને થવાને એવો યોગ આવે તો વધારે પુરુષાર્થ કરે. એટલે ચ્યુત થઈ જાય છે ને સાવ નહીં એવું તો નહીં, પણ ચ્યુત થવાના પણ એવા પરિણામ આવે તો વધારે છે. કારણ કે નિજરા છે અને નિજરાથી એ શું કરે છે, તીવ્ર પુરુષાર્થ કરે છે તો એવા પરિણામ થતા નથી. તો એને શું થાય છે, ઉલટાની નિજરા થાય છે, બંધ નથી, ઓલું પડી જાય છે ને સ્થિતિકરણ થવું એક સામાન્ય છે. અહીંયા તો એવો કદાચ યોગ બને ક્યારેક તો પણ પોતાના માર્ગથી. મુનિરાજમાં તો બહુ જ દ્રષ્ટાંતો આવતા હોય છે. મુનિરાજને ચલો માંગતુંગાચાર્યને એમને આ રીતે ઉપસર્ગ આવ્યો તો શું કર્યું, માર્ગથી ચ્યુત થઈ જાય છે. સમંત ભદ્રાચાર્યને કંઈક આવે તો કો પણ શું છે, ચ્યુત. અરે પણતીને તો ઢીલી થવાના તો ચારિત્રના ઉપયોગમાં પણ એટલી દળતા કરતા હોય છે તો એમને નિરંતર શું થતી જાય છે, સંવર પૂર્વક નિજરા થાય. અને જેટલી વિતરાગતા છે તેટલો બંધ થતો નથી, ઉલટાની નિજરા. આ રીતે એક એક અહીંયા મુખ્યતા સમ્યક દ્રષ્ટિ લઈ અને એની પ્રણતિની ધારા તો નિરંતર રહે છે, શુદ્ધતાની વૃદ્ધિ થયા કરે છે એ વાત એમાં.
જય જીનેન્દ્ર. ચાર તારીખના સ્વામી વાત્સલ્યના પાસ આપણે જલારામ હોલ ઉપરથી પ્રાપ્ત થશે. તો જે મુખ ભાઈ બહેનો આવવાના હોય તેઓ દિલીપભાઈ પાસે નામ લખાવી દે જેથી સંખ્યાની સુગમતા રહે. અને 12 તારીખે જે લોનાવાલા આપણે બસ જવાની છે તેમાં આજે 25 નામ આવ્યા છે. તો જે મુખ ભાઈ બહેનોની ભાવના હોય તેઓ નામ સત્વરે લખાવી દે જેથી બસ વગેરે કરવાની સુગમતા રહે.
સહજાનંદી શોદ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, 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 સહજાનંદી શોદ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.
અષ્ટકર્મનો ક્ષય કરી અષ્ટગુણને પ્રાપ્ત કરી જેઓ એ લોકાગ્ર બિરાજમાન થયા છે એવા વર્તમાન ચોવીસના ઋષભાદિ મહર્ષિ 24 જીનેન્દ્ર ભગવાનનો જય હો. 4 ઘાતિકર્મનો ક્ષય કરી અર્યન પદને પ્રાપ્ત એવા વિજય ક્ષેત્રમાં વિદ્યમાન સમોસરમાં શોભાયમાન શ્રીમંદરાદિ અજિત વેરે પર્યંત 20 વેરમાનજીનેન્દ્ર ભગવાનનો જય હો. વર્તમાન અવસર સમય પ્રચંડ પુરુષાર્થ કરીએ જેઓ અખંડપણે આત્મારાધના સાધના કરી એવા અડગનાર મનો ધારક શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. જીનમુખોદભવિત પરમ વિતરાક્ષરદાતા નિત્યબોધક પંચપરમાગમ સમયસાજ સમસ્ત જીનવાણી માતનો જય હો. ભરત ક્ષેત્રના ભવ્ય ભક્તોને તથા અંબાકોને જીનવાણી માતના ભેટના કરાનાર હાલતા ચાલતા શ્રીચંદ ભગવાન શ્રી કુંકુંદાચાર્ય દેવાજી સમસ્ત ગુરુ ભગવંતોનો જય હો. લાખો કરોડો ભક્તોનો તારણહાર અનંત અનંત ઉપકારી પ્રાતસ્મણી શ્રી કહાન ગુરુ દેવનો જય હો. સ્વાનુભવ વિભૂષિત સમૃતિ ધન્યવતા પૂજ્ય ભગવતી માતનો જય હો. મુનિદશાના પુરવસની ભાવના જાગૃત કરાવનાર પરમ કૃપા દેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. પારલા જૈન મંદિરમાં દેવશાસ્ત્ર ગુરુની મંગલમય પધરામણીના 8મા વાર્ષિક પ્રતિષ્ઠા મહોત્સવનો જય હો. શ્રી વિતરાગતા પોષક પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.
નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી મા કો વંદના સત બાર હૈ.
બોલો ભવતારણને નાશ કરનારી પરમ વિતરાક્ષરદાતા દ્વાદશાંગી સમસ્ત જિન વાણી માતનો જય હો.